તારીખ 13-8-1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 336 અને 337 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162
આત્મા તો અનંત અનુભૂતિથી ભરેલો અનંતા ગુણનો રાશી અનંતા ગુણનો મોટો પર્વત છે. આત્મામાં અનંત ગુણનો વૈભવ ભરેલો છે. આત્મા પોતે મહાચૈતન્ય મહાવૈભવશાળી ચૈતન્ય પદાર્થ છે. પોતાને બાહ્ય સંયોગોના હીનપણાથી હીણો માને છે એ ઉચિત નથી, અનુચિત છે. જેવો છે એવો માનવો. કોઈ એમ કહે કે બારના સંયોગ વિના ચાલતું નથી અને તે સંયોગો પ્રાપ્ત થતા નથી એટલે દીનતાને લાચારી ઊભી થઈ જાય છે, તો કહે છે કે એ વાત પણ બરાબર નથી. બાહ્ય સંયોગો વિના ચાલતું નથી એનો અર્થ શું? શું બાહ્ય સંયોગોના અભાવમાં તારો અભાવ થશે? બાહ્ય સંયોગોના ખૂટવાથી તારામાંથી કાંઈ ખૂટશે? બાહ્ય સંયોગો વધવાથી આત્માના ચૈતન્ય વૈભવમાં કાંઈ વૃદ્ધિ થશે? એ તો જે સ્વરૂપે છે એ સ્વરૂપે અનાદિ અનંત છે. ઈચ્છા અનુકૂળ ન બને ત્યારે એને એમ થાય કે આ કેમ આમ થાય છે, અથવા મને મારી ઈચ્છા પ્રમાણે નહીં થાય તો નહીં ચાલે. ઈચ્છા ઉત્પન્ન થઈને એ ઈચ્છાની પૂર્તિ નહીં થાય તો નહીં ચાલે એવી જીવને કલ્પના માત્ર છે. વસ્તુનું સ્વરૂપ એવું નથી કે ઈચ્છા અનુકૂળ સંયોગો ન થાય તો જીવને કાંઈ થઈ જાય, એનામાં ઉણપ થઈ જાય, ખોટ આવે, નુકસાન થઈ જાય, કાંઈ ચાલ્યું જાય કે એનો નાશ થાય, એવું કાંઈ બનતું નથી. આયુષ અને શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ બંધ થાય તો પણ જીવના ચૈતન્ય પ્રાણમાં કાંઈ ફેર પડતો નથી. અનાદિ અનંત ચૈતન્ય પ્રાણ સહિત જીવત્વ શક્તિ છે, તેનાથી તે જીવે છે. જીવે છે, ટકે છે, નભે છે, પોતાના પરિપૂર્ણ અસ્તિત્વને પરિપૂર્ણપણે ટકાવી રાખે છે, હયાત રહે છે. એવા પોતાના સ્વરૂપને અનંત સામર્થ્યથી ભરેલા એવા પોતાના સ્વરૂપને દેખાડે છે. અહીંયા વિશિષ્ટતા એ છે કે આવા વચનોમાં આત્માનો મહિમા આત્મરસથી કરવામાં આવે છે. પોતાના શ્રદ્ધાનો, પોતાના હૃદયનો, પોતાની રૂચિનો વિષય છે આ જ્ઞાનીને, એટલે ઘણો રસ આવે છે. એની વાત કહેતા પણ ઘણો રસ આવે છે એમ કહે. એટલે એ એમને લુખે લુખું કહેવાતું નથી એમ કહેવું, એના રસથી કહેવાય છે.
ગંડાય છે,
મુખાય છે, બીજું તો કઈ નથી. નુકસાન નથી ત્યાં નુકસાન માને છે, લાભ મળી નથી ત્યાં લાભ માને છે, સુખનું કારણ નથી ત્યાં સુખ માને છે, દુઃખનું કારણ નથી છતાં દુઃખી થાય છે. આ પરિસ્થિતિ છે. આ વિચાર ઇલેક્ટ્રિસિટીને પાવર કહેવાય છે, પાવર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી અથવા પાવર સપ્લાય છે તો એ ખરેખર ઇલેક્ટ્રિસિટી, પણ એને પાવર એટલા માટે કહે છે કે એની શક્તિ છે એ જોઈને એને પાવર કહેવામાં આવે છે. હવે એ શક્તિનો જે પ્રવાહ છે, જે જાય છે દોરડામાં વાયરમાં, એ કઈક નજરે આંખે દેખાય છે, નરી આંખે દેખાતો નથી છતાં એની પ્રતીતિ કરે છે કે આમાં આટલા વોલ્ટનો પાવર, 440 વોલ્ટનો પાવર છે, 2000 વોલ્ટનો પાવર છે, અડેની આગો રહે. પાવર સ્ટેશન જંગલમાં બાંધે છે, વર્તિકમાં બાંધ્યું છે, સબ સ્ટેશન કોઈ અડે નહીં, ત્યાં અડી શકે નહીં, દૂર જ રહેવું પડે, નહીંતર ફેંકે એને, ઝાટકો મારીને ફેંકે. એનામાં શક્તિ રહેલી છે. આત્મા ભલે એની નજરે એની શક્તિ ન દેખાય, પણ એનામાં અનંત શક્તિ ભરી છે. જો એને જ્ઞાન શ્રદ્ધાથી સ્પર્શે તો પર્યાયમાં પણ એ પાવરનો પ્રવાહ, એની જે શુદ્ધ ચેતના છે એ શક્તિ પ્રગટ થાય છે. કેટલી શક્તિ પ્રગટ થાય છે કે એનું કોઈ માપ નથી, એટલી શક્તિ પ્રગટ થાય છે. અંદરે એટલી છે ને બહારે એટલી આવે છે. એટલે વજ્રપાત થાય તો પણ સમ્ય દ્રષ્ટિનું પ્રધાન ભરતું નથી આવે છે ને. ત્રણ લોકની ઉથલ પાથલ થાય, ત્રણ લોક ફરે, 14 રાજુ 14 બ્રહ્માંડ ફરે, પણ સમ્યક દ્રષ્ટિનું શ્રદ્ધાન ફરતું એની અનંતી શક્તિ બતાવે છે. એ તો એક સમયની પર્યાયમાં અનંતી શક્તિ છે. ગુણમાં કેટલી ને દ્રવ્યમાં કેટલી, એમ માણસ નથી કહેતો. તારું મન મજબૂત છે એટલે વાંધો નથી. કોઈ પણ સંજોગોના ઉથલ પાથલમાં મનોબળ હોય તો પણ માણસને એટલું દુઃખ કે એટલી તકલીફ પરિણામમાં ઉત્પન્ન થતી નથી, મૂંઝવણ આવતી નથી. એ તો સામાન્ય વાત છે. એ તો હજી પરલક્ષી જ્ઞાનમાં કલ્પના ને રાગના આધારે એની દ્રઢતા છે. આ તો અનંતી અનંત શક્તિથી ધરબાયેલું જે દ્રવ્ય છે એના અવલંબને શક્તિનો વિકાસ થઈને અવસ્થામાં આવે. એ શક્તિનું કોઈ માપ હોય, એ શક્તિ કઈ મર્યાદિત આવે એ પ્રશ્ન રહેતો નથી. અમર્યાદ શક્તિ છે. અનંત ગુણોનો રાશિ છે, અનંત ગુણોનો મોટો પર્વત છે. અનંત ગુણોનો પર્વત નહીં પણ અનંત ગુણોનો મોટો પર્વત છે, સૌથી મોટો પર્વત છે. એની માનતા બતાવી છે, મોટો પર્વત કહીને માનતા બતાવી છે. ચારે તરફ ગુણો જ ભરેલા છે. અંદર જુઓ તો ચારે તરફ ગુણો ભરેલા છે, ઠાસી ઠાસી ને અનંત ગુણ. ક્ષેત્ર મર્યાદિત, એક રજકણના માપથી માપે તો અસંખ્ય રજકણ, અસંખ્ય પ્રદેશ કયો ને, અસંખ્ય રજકણ જેટલું ક્ષેત્ર છે, પણ ગુણ અનંત છે. અને તે પણ પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે. એક પ્રદેશમાં અનંત ગુણ છે. બધા ગુણો સર્વ પ્રદેશમાં સર્વત્ર વ્યાપેલા છે ને. ચારે કોરનો અર્થ એ છે કે સર્વત્ર સર્વ પ્રદેશોમાં એકલા ગુણો જ ભરેલા છે. જો આ ગુણની દ્રષ્ટિથી, સ્વભાવની દ્રષ્ટિથી દ્રવ્યને જોવામાં આવે છે કે આ આત્મ પદાર્થ, આ ચૈતન્ય પદાર્થ અનંત ગુણથી સર્વત્ર ઠાસી ઠાસીને ભરેલું તત્વ છે. ક્યાંય અવકાશ નથી કે એ ગુણ બાકી હોય, કાંઈ અવકાશ નથી કે એમાં ખોટ ખાપણ હોય. સર્વગુણ સંપન્ન છે પરમાત્મા, સર્વગુણ સંપન્ન છે કહેવાય છે ને. લોકો અન્યમતી વાત મૂકીએ છે કે પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, એ ખરેખર આ પરમાત્માની વાત છે. પછી તો કલ્પના કરી છે કોઈને કોઈ વ્યક્તિ વિશેષની, પણ ખરેખર તો પોતાનું પરમ સ્વરૂપ છે એ સર્વ ગુણોથી સંપન્ન છે. માણસ નથી કહેતા કોઈ સર્વગુણ સંપન્ન ન હોય, એ તો કાંઈક ને કાંઈક માણસમાં દોષ હોય, એની સંસારી અવસ્થાનું તથ્ય કાઢીને મૂક્યું છે.
બરોબર,
સંસારની અંદર ગુણવાન કહેવાતામાં પણ કાંઈ ને કાંઈ નબળાઈ ને ખામી જોઈને પછી લોકો એ તથ્ય બાંધ્યું કે ભાઈ સર્વગુણ સંપન્ન કોઈ હોતું નહોતું નથી. પણ એ આત્માના જ્ઞાનની સાથે મેળ નથી. આત્માનું જ્ઞાન તો એમ કહે છે કે આત્મા સર્વગુણ સંપન્ન છે, અને જેને એવું આત્મજ્ઞાન પ્રગટે છે તેની અવસ્થામાં પણ એ સર્વગુણ સંપન્ન પણ શરૂ થઈ જાય છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ શરૂ થઈ ગયું ને, એ ગુણ પરિપૂર્ણ વિકાસ પામીને સર્વગુણ સંપન્ન પણ થશે. ક્યાંથી થશે કે અંદરમાં છે એમાંથી થશે, કોઈ બહારથી ચીજ આવતી. ચારે તરફ એટલે સર્વત્ર આત્મામાં ગુણો જ ભરેલા છે, એકલા ગુણ ભરેલા છે. દોષની કોઈ જગ્યા છે કે નહીં? રજકણની જગ્યા નથી અને રાગની પણ જગ્યા નથી, કોઈ અવકાશ નથી. એકનું ગુણમય તત્વ, સ્વભાવમય તત્વ, અનંત સ્વભાવથી ભરેલું ભરચક તત્વ છે. જેમ કોઈ પરિપૂર્ણ ભરે ભરે ભરેલા કળશમાં કાંઈ પણ એક બિંદુ પ્રવાહી નાખે નીચું પડે. આ અમૃતથી, સ્વભાવના અમૃતથી ભરેલો આત્મઘટ છે, ઘડો છે, આત્મકુંભ છે. અમૃત કુંભ કયો છે? આત્મા અમૃત કુંભ છે. સમય સારમાં એ અમૃત એટલું ભરેલું છે છલો છલ કે કાંઈ એમાં હવે સમાયું હું નથી. ચારે તરફ ગુણો જ ભરેલા છે, એટલી શાંતિ ભરી છે. અમૃત છે એટલે એટલી શાંતિ ભરી છે. અશાંતિ થવાનો કે અશાંતિ ઉપજવાનો કે અશાંતિને અંદર દાખલ થવાનો, પ્રવેશ થવાનો કોઈ અવકાશ નથી. અનંત શાંત ચૈતન્ય છે, જે લીધું છે. શાંત શાંત, પ્રકૃષ્ટ શાંત, ઉત્કૃષ્ટ શાંત એવું આત્મદ્રવ્ય છે. એમાં ક્યાંય અવકાશ નથી એવું અનવકાશપણે આત્મામય પણ એને ભોગવવું જોઈએ, એ ભાવમાં રહેવું તે એના સ્વરૂપને અનુકૂળ છે. એથી વિરુદ્ધ જવું તે એને અનુકૂળ નથી. ચારે તરફ ગુણો જ ભરેલા છે એટલે કે અનંત ગુણ ભંડાર છે. અવગુણ એક પણ નથી, દોષ કહો કે અવગુણ કહો, એક અવગુણ નથી. એક અવગુણ નથી એટલે તેમાંથી અવગુણનો નાશ કરવાનો પ્રશ્ન નથી. સર્વગુણનો ભંડાર હોવાથી નવા ગુણ લાવવા, ઉપજાવવા, પ્રગટ કરવા, મેળવવા એ કોઈ પ્રશ્ન નથી.
બરાબર,
આવું તત્વ છે. બસ એવું તત્વ છે એમ જાણનાર એમાં ઠરી જાય છે. પછી એને આ કરવું ને તે કરવું એ પ્રશ્ન રહેતો નથી, કરતું ચાલી જાય છે. પરિપૂર્ણ તત્વ હોવાથી, પોતે જ પરિપૂર્ણ તત્વ હોવાથી પોતાને કાંઈ કરવું એ પ્રશ્ન રહેતો નથી, અને જો કાંઈ કરવું રહે તો પરિપૂર્ણતા રહેતી નથી. પણ મોક્ષ તો કરવો કે નહીં, આવું પરિપૂર્ણપણું, પરિપૂર્ણ સ્વરૂપનું દર્શન થતાં શ્રદ્ધાન થઈ ગયું એનું જ્ઞાન થઈ ગયું, આંશિક સ્થિરતા થઈ ગઈ, પણ મોક્ષ કરવો તો બાકી કે નહીં, કરવો કે નહીં પણ એમાં કરવાનો નથી. જ્યાં દર્શન થયું, જ્યાં જ્ઞાન થયું, ત્યાં ભલે મોક્ષ થાય, પણ મારામાં મોક્ષ કરવો છે એ પ્રશ્ન નથી. હું જે ત્રિકાળ સ્વરૂપે છું એવા મારા ત્રિકાળ સ્વરૂપને વિશે મોક્ષ કરવો છે એ પ્રશ્ન નથી. અથવા એ સ્વરૂપને મોક્ષ કરવાની ભ્રાંતિ પણ નથી, એ સ્વરૂપને વિશે એને જોતા એમાં મોક્ષ કરવાનું ભ્રાંતિ પણ એમાં થતી નથી. એ જાણે છે કે અવસ્થા અંગમાં સમ્યક પણ પ્રગટ થઈ ગયું છે, જે પહેલાં નહોતું, બધું જ્ઞાન થાય છે. અને પરિપૂર્ણ મુક્ત દશા જેને કહેવાય છે, એટલે મોક્ષ કયો ને જે શુદ્ધતા, પૂર્ણ શુદ્ધિ જેને કહેવાય છે, એ પણ હવે થઈ જ જશે. હવે અશુદ્ધિ રહે એ પરિસ્થિતિ તો દેખાતી નથી. કાળનો કોઈ પ્રોબ્લેમ નથી, કાળનો કોઈ પ્રશ્ન નથી. એટલે એ વાત જાણે પૂરી થઈ ગઈ છે, એવો સમ્યક દ્રષ્ટિ એક ન્યાયે સંતુષ્ટ અથવા તુષ્ટ છે, તૃપ્તિ છે એને.
બરોબર,
અનંત ગુણનો ભંડાર પોતે છે એમ પત્તો લાગ્યો, તૃપ્ત તૃપ્ત છે. પછી અતૃપ્તિની વાસના એને નથી. અવગુણ એક પણ નથી. ઓહો, આ હું, આવો હું, એવા અદ્ભુત આશ્ચર્યકારક સ્વરૂપને જોઈને કહે છે કે અરે અહો, આવો હું છું. ખલાસ, પછી જાણે એને જગતમાં કોઈની અપેક્ષા નથી. પોતાના પરિપૂર્ણ તત્વને અનુભવતા, પોતે પરિપૂર્ણ છે એમ અનુભવતા, હવે એને અપેક્ષા રહેતી નથી. બસ એ જ વૈરાગ્યનું સ્વરૂપ છે. પૂર્ણતાના આધારે સર્વથી ઉપેક્ષિત થવું, એનું નામ વૈરાગ છે. ઉપેક્ષા કહો, ઉદાસીનતા કહો, એનું નામ વૈરાગ છે. શા માટે સમ્યક દ્રષ્ટિને કે મુનિને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી? આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, મુનિની વાત કરી છે, પણ સાધકને, મુનિને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. કેમ કે એ પોતે પરિપૂર્ણ છે, માટે જોઈતું નથી. જોઈતું હોય તો પરિપૂર્ણતાનો સ્વીકાર નથી, અને પરિપૂર્ણતાનો સ્વીકાર હોય તો એને કાંઈ જોઈએ છે એ પ્રશ્ન નથી. બે વાત બરાબર છે. ઓહો, આ હું, આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું
નથી.
આ વાત કેવી છે? આમાં આખા બોલમાં સ્વરૂપનો મહિમા બતાવીને અથવા મહિમાવંત સ્વરૂપની વાત કરીને કહેવું છે, એ આટલું કેવું છે? પોઈન્ટ છે એ આટલો છે આખો, કે ભાઈ તું કુતૂહલ તો કર, જિજ્ઞાસામાં તો આ કે આ તે સ્વરૂપ કેવું મારું, મારું આવું સ્વરૂપ છે જે મને જણાતું નથી, ભાસતું નથી, આ કઈ રીતે ચાલે, કઈ રીતે? જે માણસને તરસ લાગે તો પાણી પીધા વિના ચાલે નહીં, જીવી શકે નહીં. તો મારું આવું માન સ્વરૂપને એ જણાય નહીં તો કેમ ચાલી શકે? આ પ્રશ્ન કુતૂહલ પણ એ હદે એને ઉપજવું જોઈએ. આ લોકો કહે છે ને કે કાંઈક કશાયની મંદતા કરીએ તો જ્ઞાન પચે. જ્ઞાન તો જરા ભારે ચીજ છે, અધ્યાત્મનું જ્ઞાન તો બહુ પચાવવું અઘરું છે. માટે કાંઈક કશાયની મંદતામાં આવ્યા હોય, એટલે કે કાંઈ છોડ્યું હોય, ત્યાગ્યું હોય, અમુક પ્રકારનું તો પછી જ્ઞાન કઈ ટકી શકે, રહી શકે, ટકી શકે, સ્થાન પામે એમ. એ પોતાની કલ્પના એ લોકો ચાલે છે. વસ્તુતાએ કોઈ જીવ પોતાની સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવનાથી અપૂર્વ જિજ્ઞાસામાં આવે ત્યારે એને જ્ઞાન પતે છે, ત્યારે એને જ્ઞાન થાય છે. શું કે ત્યારે કષાયની મંદતા અત્યંત હોય છે, ઘણી હોય છે, પણ એ સહજ છે. જેવો કૃત્રિમતાથી કષાયની મંદતા કરવા ધારે છે કે આટલો ત્યાગ કરી દઉં, આટલું વ્રત પાળી લઉં, આ રીતે હું નિયમ કરી લઉં, પછી મને જ્ઞાનનું સ્થાન થઈ જશે, પાત્રતા થઈ જશે, અને જ્ઞાન પ્રાપ્તિમાં સાનુકૂળ પરિસ્થિતિ પરિણામ ઉત્પન્ન થશે. એ વાત એને ખોટી રીતે ઉપાડી છે. એ રીતે કદી જ્ઞાનનું સ્થાન થતું નથી. આ કુતૂહલ શબ્દમાંથી આ વિચાર આવ્યો છે. ખરેખર ક્યારે પાણીથી પ્રાણ બચે છે કે ઘણી તરસ લાગી હોય ત્યારે, નહીતર પ્રાણીને પાણી માણસ સામાન્ય પીએ છે, પણ પ્રાણ બચવાનો એવા પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તરસ સામાન્ય લાગે, પાણી પીવાની ઈચ્છા થાય, પાણી પી લઈએ, એમાં કઈ એના પ્રાણ જતા નહોતા બચવાની વાત કરાય, પણ પ્રાણ જતા હોય ત્યારે પાણી મળે. એના એક એક શરીરના પરમાણુમાં પાણી પાણીનો પોકાર થઈ જાય, અને પાણી મળે ત્યારે એ પાણીની કિંમત છે. એમ પીપાસા, તરસને જ્ઞાનની પીપાસા કહી છે શાસ્ત્રમાં, એને જ્ઞાન પીપાસા કહી છે. તુષાતુરને પાણી પાયાની મહેનત કરજો, એ આ વાત છે. ઓલું પાણી નહીં, જે કોઈ તૃષાતુર થયો હોય, જેને ખરી ભૂખ ઉગડી હોય, એને ચાલે એમ ન હોય કે મારું સ્વરૂપ કેવું છે એ જાણ્યા વિના હવે મને ક્યાંય ચેન નથી, એને જાણવા પાછળ ગાંડો થાય, બધેથી નિરસ થઈ જાય, આ એનો કશાયની મનતા નથી. ખુલાસા તો શું છે, ત્યાગ કરે ને રસ છૂટતો નથી. બહારમાં છોડી દે, પણ ગળપણ નહીં ખાવ, ફલાણો રસ નહીં ખાવ, પણ એનો રસ મળતો નથી. નિરસપણું આવ્યા વિના અથવા રાગના રસથી રંજિત થયેલા પરિણમનમાં અને જ્ઞાનમાં રાગ રસના અભાવ સ્વાભાવિક તત્વ કેવી રીતે ભાસે, એ ભાસતું નથી. જ્યારે જિજ્ઞાસાના કાળમાં આપોઆપ નિરસપણું સહજપણે થવાથી ત્યાં ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થઈને આત્મા જે કહેવા ધારે છે એવું સ્વરૂપ એને અંતરંગમાં પ્રતિભાસે છે, ત્યારે એની જગ્યા થાય છે. એને જિજ્ઞાસા એ ખરેખર આત્મપ્રાપ્તિ અથવા આત્માને સમજવા માટેનો સાનુકૂળ અવસ્થાનો પ્રકાર છે. સર્વથી સાનુકૂળ અવસ્થાનો પ્રકાર એ જિજ્ઞાસા ન હોય એને ગમે તેટલું કહે કઈ અડે નહીં. એટલે જ ગુરુદેવે અનેક જગ્યાએ સ્વાધ્યાયનો વ્યવહાર ચાલુ કરીને લાલ બત્તી મૂકી છે. જોજે ભાઈ, તને મને ખબર છે હું ક્યાંય લઈશ નહીં. આ તો મેં સાંભળ્યું છે, આ તો મેં વાંચ્યું છે, 17મી 18મી 19મી વાર સમયસર વંચાતો ત્યારે વારંવાર આવું કહેતા કે આ ઘણી વાર સાંભળ્યું છે માટે ઉપેક્ષા કરવા યોગ્ય. અંદરથી જે વાત આવે છે એ જિજ્ઞાસામાં રહીને જીવવી જોઈએ. જેમ કોઈ ચાતક પક્ષી ટકટકી લગાવે છે જેમ કોઈ ત્રાટક કરનાર ટકટકી લગાવે છે એમ એની જિજ્ઞાસામાં એટલી
ટકટકી
લગાવી,
તો
ઉપદેશ ને પરિણમવાની સિદ્ધિ લાઈન છે, નહીતર એને ઉપદેશ અડધો નથી, બોધ થતો નથી એને, એવો વિષય છે. અને પ્રાય એવું થાય છે કે બુદ્ધિ તો કામ કરતી હોય છે, કેમ કે એ પણ સૂક્ષ્મમાં એટલો પાવર છે ને, બુદ્ધિ શક્તિ એટલો જ્ઞાનનો પાવર છે ત્યાં, એટલે જે શક્તિ છે એ તો કામ કર્યા વગર રે નહીં, ત્યારે એને જણાયું છે ને એમ થયા વગર રે નહીં, હું જાણું છું. પણ અહીંયા એને વિચક્ષણતા આવવી જોઈએ કે જાણ્યું છતાં અનુભવ કા નહીં, અથવા જાણ્યું છતાં એવો જ હું છું એમ અંદરમાં કેમ ભાસતું નથી ને દેખાતું નથી. તો જાણ્યું છું, આત્માનું સ્વરૂપ જણાયું, અને અંદરમાં જો એમ ન જણાય તો જાણ્યું છું આત્મા આવો છે, એટલે કોકનો આત્મા એવો છે એમ જાણ્યું, કે તારો આત્મા એવો છે એમ જાણ્યું, તો પોતાનો આત્મા એવો છે એમ ન જણાય તો એને જાણ્યું નથી. એમ એને વાસ્તવિકતામાં આવવું જોઈએ, એના બદલે જાણ્યું છે ખબર છે એવા બ્રહ્મા એની જિજ્ઞાસા ખલાસ થાય છે. શું થાય છે? મોટામાં મોટું નુકસાન થાય છે તે આ થાય છે કે એની કુતૂહલ વૃત્તિ, જાણવાની વૃત્તિ, જિજ્ઞાસાની વૃત્તિ, એ જ્ઞાન પીપાસા મરી જાય છે. પછી ગમે એટલું જ્ઞાનનું અધ્યયન કરે શું કામ લાગે એને? શાસ્ત્ર વાંચે તો એને એમ લાગે કે આની તો મને ખબર છે, આત્મા અનંત ગુણથી ભરેલો છે, એ તો બરાબર ખબર છે આપણને, અનંત ગુણથી ભરેલો છે, સાચી વાત છે, આપણે તો સંમત કર્યું છે, આપણે ક્યાં એને ના પાડીએ? બીજા કોઈક ના પાડતા હોય તો એનું એ જાણે એમ નહીં. એનું કુતૂહલ છે જ્યાં સુધી એનું યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી એનું કુતૂહલ મટવું ન જોઈએ, એની જિજ્ઞાસા મટવી ન જોઈ. અને જો એ જ્ઞાન પીપાસા મરી ગઈ તો વાત ખરાશ થઈ ગઈ, એનો દરવાજો બંધ થઈ ગયો, વિકાસ માટે એનો દરવાજો બંધ થઈ ગયો, ઉલટી દિશામાં એનું પરિણમન ચાલવા લાગ્યું. અટકી ગયો એમ નહીં, પછી નીચે જવા લાગે છે, એ પરિસ્થિતિ થાય છે. એને તો એમ થાય કે હું તો પણ સ્વાધ્યાય કરું છું, હું તો જ્ઞાનાધ્યયન કરું છું, મારો જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ છે. કે છે કે ભાઈ તું ધોખામાં રહી ગયો, છેતરાઈ ગયો, એ પ્રવૃત્તિનો આડંબર અને કાંઈ કામમાં આવે હું જ્યારે તને દુઃખદાયક પ્રસંગો ઊભા થશે, જો જ્ઞાન હોત તો હાજર થાત, પણ એ હાજર થતું નથી એમ બતાવે છે. એ જ્ઞાન નહોતું, એ કલ્પના હતી, કેમ કે કલ્પનામાં કોઈ તાકાત નથી, જ્ઞાનમાં તાકાત છે, કલ્પનામાં તાકાત નથી. આવા આત્માના દર્શન માટે, એને દેખવા માટે જીવે અનંતકાળમાં, કદી એટલે અનંતકાળમાં ક્યારે પણ ખરું કુતૂહલ, કુતૂહલ સામાન્ય કર્યું છે, ખૂબ નવી વાત કહી આત્માની એટલે જાણવા માટે કુતૂહલ કરે છે,
સામાન્ય
સામાન્ય ઉપર ઉપરથી આત્માની વાત છે, જોઈશું કે છે સાંભળી, પછી એની ધારણા પ્રમાણે મેલ ખાય તો વળી સંમત કરે, કાંઈ પહેલાં ધારણા કરી હોય તો, આવ નવો નવો હોય તો જાણીને સંતોષ પકડે, ઠીક છે વાત તો આત્માની સારી છે. એમને ખરું કુતૂહલ કર્યું નથી, આ શબ્દ વાપર્યો છે, ખરું કુતૂહલ એને કર્યું નથી, જેમ ખરી ભાવના થઈ નથી એમ ખરું કુતૂહલ પણ એને કર્યું નથી. જો સાચી ભાવનાથી, ખરી ભાવનાથી, ખરા કુતૂહલથી આત્માને જાણે તો એમાં એની લગ્ની ને ધગસ સાથે હોય હોય ને હોય એ ન રહે, એ પ્રશ્ન નથી. અને પછી એની ફળશ્રુતિ ન હોય, પ્રાપ્તિ ન હોય, એ વાત રહેતી નથી, એ પ્રશ્ન નથી. ચોખ્ખી લાઈન દોરી મૂકી છે જ્ઞાની, ખરું કુતૂહલ કર્યું જ નથી એટલે આગળ શું કરવું એ તને સમજાય જશે. પણ પહેલું, જ્યાં સુધી તારા કુતૂહલનો વિષય બરાબર અંતરંગમાં ભાસે નહીં, એટલે આવો આત્મા જે મહાન કર્યો એવી આત્માની મહાનતા પોતાનું સ્વરૂપ ભાસે નહીં, ત્યાં સુધી એને કુતૂહલ અને જિજ્ઞાસા બરાબર રહેવી જોઈએ. એટલું તો નહીં, પણ જ્યારે એ આત્માનો વિષય સામે આવે કથનમાં, કોઈ કહે જ્ઞાની કે શાસ્ત્ર, ત્યારે એની જિજ્ઞાસા ઉલટાની વધારે સતેજ થવી જોઈએ. મટવી તો ન જોઈએ, પણ ઉલટાની વધારે સતેજ થવી જોઈએ. કેમ કે એને ખબર નથી હું કેવો છું, તો એને એ જિજ્ઞાસાનો વિષય ન સમજાય કે ન ભાસે એ પ્રશ્ન રહેતો નથી. ત્રણસો સાડત્રીસ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્માનો મહિમા કેવી રીતે આવે. કેટલીક વાર તર્ક પદ્ધતિ એ સાંભળનાર ચડી જાય છે, આત્માનું આત્મદર્શન ક્યારે થાય, કે અપૂર્વ મહિમા આવે ત્યારે, આત્માના અપૂર્વ મહિમાના ફળમાં સમ્યક દર્શન થાય છે. તો એ પ્રશ્ન કરે તો પછી મહિમા કેવી રીતે થાય એ બતાવે, તો એ કેવી રીતે થાય એમ નહીં. વાસ્તવિક એની પ્રયોગાત્મક પદ્ધતિ શું છે, પ્રેક્ટિકલ પદ્ધતિ શું છે એ જાણીને એને એનો આરંભ કરી દેવો, શરૂઆત કરી દેવી જોઈએ, પ્રયોગની શરૂઆત કરી દેવી જોઈએ. શાસ્ત્રના અધ્યયનથી વિચાર તો ચાલે છે, કેમ કે અધ્યયનથી તો એ વિચારની સાથે સીધો સંબંધ છે, પણ વિચાર ઉપરાંત એ શાસ્ત્રમાં જે પ્રયોગ પદ્ધતિનો વિષય છે એ માત્ર ખાલી એનો વિચાર સમજી લે, એટલે એની થિયરી સમજી લે, પ્રયોગની પણ થિયરી સમજી લે, અને માત્ર થિયરી સમજ્યાનો સંતોષ પકડે ને પ્રયોગ ન કરે, તો ખરેખર એને માટે એ સમજણ કોઈ કામની રહેતી નથી. અહીંયા એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્માનો મહિમા કેવી રીતે આવે. ઉત્તર કે આત્મા વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે, આત્મા વસ્તુ છે, એક પદાર્થ છે, હૈયાતી ધરાવનાર વસ્તુ છે, જ્ઞાન સ્વરૂપે છે. એ આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપે આત્મા છે. એ જ્ઞાયક છે, તે અનંત ગુણનો પિંડ છે. જ્ઞાન સ્વરૂપે કહ્યો, પણ એમાં અનંત ગુણો રહેલા છે. સંખ્યાએ જેને માપી ન શકાય, લાખ કરોડ અબજ ખર્વ નિખરવ કાંઈ નહીં, અસંખ્યથી પણ પેલે બાર અનંત ગુણોથી આત્મા ભરેલો છે. અનંત ગુણો એટલે અનંત શક્તિઓથી ભરેલો છે. એક એક શક્તિના સામર્થ્યનું માપ નહીં, એવી શક્તિની સંખ્યાનું કોઈ માપ નહીં. એ આપનું પૂર્ણ તત્વ ત્રિકાળી અસ્થિ સ્વરૂપ છે. એવો સર્વગુણે સંપન્ન અને સર્વગુણે પરિપૂર્ણ પરમાત્મા ત્રણેય કાળે હોવારૂપ છે, ત્રણેય કાળે અસ્તિત્વ ધરાવે છે. અમારે બધા સગા સંબંધિત બધા વિષ્ણુ હોય ને, મુંબઈમાં ફરલી મારે છે ને, કેમ કે ભગવાન સ્વરૂપનું સંપન્ન પરમાત્મા પરિપૂર્ણ છે એવું તો આવે છે કે એવું ચાલે છે. તો પછી ભગવાનને એમનું માનુષીકરણ તમે કેમ કરો છો? આપણે ભગવાનનું ભજન કરશું તો ભગવાન આપણું ભલું કરશે, અથવા તો ગીતામાં એમ સ્થાપ્યું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ. યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ. આવો એક શ્લોક છે. તો આમાં તમે માનુષીકરણ કરો છો કે એ કોઈ પણ પરિપૂર્ણ આત્માને કે પરમાત્માને, એને આપણે આત્મા ન કહીએ પરમાત્મા કહીએ, એની ઈચ્છા થાય તો પરિપૂર્ણતાની સિદ્ધિ નહીં થાય. એને ઈચ્છા વાળો કલ્પના એમ કરવામાં આવે એના વિશે તો એ પરિપૂર્ણ છે એ વાત રહેતી નથી. કેમ કે પૂર્ણતાના ઈચ્છાનો અભાવ હોય, એને કાંઈ જોઈતું ન હોય, એનું નામ પૂર્ણતા છે. સર્વ સંપન્ન છે પછી ઈચ્છા ક્યાંથી થાય? સર્વગુણ સંપન્ન છે અને જો એ પરિપૂર્ણ છે તો એને ઈચ્છા ન હોવી જોઈએ. પણ અજ્ઞાનપણે ઈશ્વરમાં દોષનું આરોપણ થાય છે એવી ગંભીર ભૂલને કોઈ જોઈતું જોતું નથી. આખો સમૂહ ને સમૂહ હાલે છે. વાત તો ન્યાયની હતી ને, વાત તો ન્યાયની છે, એમાં કઈ કહી શકાય એવું નથી. આગુ પાછું ચાલે એવું નથી. પણ જે સંસ્કારથી આવ્યા હોય છે એ સંસ્કાર છૂટે નહીં જલ્દી. આગ્રહ જેને શાસ્ત્રમાં કદાગ્રહ કહે છે એ જ્યાં સુધી જીવને ચાલુ રહે છે ત્યાં સુધી એવું ગ્રહિત મિથ્યાર્પણ મળતું નથી. આ પરિસ્થિતિ થાય અહીંયા એ પરિપૂર્ણ તત્વ આવ્યું ને, એ આખું પૂર્ણ તત્વ ત્રિકાળ અસ્થિ રૂપ છે, ત્રણેય કાળે યાદી ધરાવે છે, ક્યારેય અપૂર્ણ થાય છે એમ નથી, સદાય પરિપૂર્ણ છે. એનું સ્વરૂપ એટલે પોતાનું આત્મ સ્વરૂપ, સામર્થ્ય એનું અગાધ ને આશ્ચર્યકારી છે. એ સામર્થમાં પણ તળિયું નથી, કાંઈ નીચે તળિયું આવતું એવું અગાધ સામર્થ છે અને આશ્ચર્યકારી સામર્થ છે. અદ્ભુત થી અદ્ભુત છે. જેની ઉપલી અવસ્થાને અડનાર પર્યાયમાં કેવળ જ્ઞાન ફાટે છે, આટલું તો એનો ચમત્કાર છે. ઉપલી સપાટી ચૈતન ગોળાની, ચૈતન સમુદ્રની ઉપલી સપાટીને સ્પર્શનાર, સન્મુખ થનાર, સ્પર્શવામાં અભેદ થતી નથી, સન્મુખ થાય છે બરાબર. એક ઘડી બે ઘડી પણ જ્યાં સન્મુખ ન રહે ત્યાં તો અહીંયા એના કેવળ જ્ઞાન ફાટે છે. એટલું નિરાવરણ પણ અવસ્થામાં પ્રગટ થઈ જાય એ વસ્તુનું સામર્થ્ય કેટલું. કહે છે કે આવી વસ્તુ જે છે એ સ્વયં મહિમાવંત છે, એની મહાનતાને ધારણ કરીને રહેલી ચીજ છે. હવે પ્રશ્ન એ ઉપર લીધો છે મથાળામાં કે આત્માનો મહિમા કેવી રીતે આવે, આ પ્રશ્ન કેમ થાય? જો આત્મા આવો મહાન હોય તો એનો મહિમા કેવી રીતે ન આવે એમ જ્ઞાની પૂછે છે. અમને સમજાતું નથી.
આવે જ આવે.
જો આત્મા આવો મહાન હોય તો એનો મહિમા કેમ ન આવે, કેવી રીતે ન આવે, આ પ્રશ્ન હજી કરવા યોગ્ય છે, અથવા એના સ્વસ્થાને પ્રશ્ન છે. પણ આવો મહાન આત્માને એનો મહિમા કેવી રીતે આવે એ પ્રશ્ન તો અસ્થાને છે. એ પ્રશ્ન કઈ ઠેકાણે છે એમ તો કહી શકાય નહીં. આ પરિસ્થિતિ ભાઈ, તારા જ્ઞાનમાં ને તારા શ્રદ્ધામાં, તારા પરિણમનમાં જળના અને રાગના મહિમા એ ઘર ગાયું છે, ઘર કરી ગયો છે એ મહિમા. એટલે તને એમ પ્રશ્ન થાય છે કે આત્માનો મહિમા કેવી રીતે કરવો? કે મહિમા તો તું કરે છો, તને ક્યાંય મહિમા નથી, શરીરનો મહિમા છે, શરીરના દેખાવનો મહિમા છે, વધારે દેખાવ કરવા માટે કપડા અને આભૂષણોનો અને અલંકારોનો મહિમા છે, ત્યાંથી માંડીને મકાન ને રાત રચીલાનો મહિમા છે. આ બુદ્ધિ વણઝારશે ને છે કે તને મહિમા છે એની છે, નહીતર કઈ હોય નહીં. એ મહિમા ને આડે તને આત્માનો મહિમા આવતો
નથી,
કેમ કે જગ્યા ખાલી નથી. જ્યાં મહિમા કરવો છે એ જગ્યા ખાલી નથી. પછી પ્રશ્ન થાય કે કેવી રીતે કરવો? કે આ જેવી રીતે આ જળનો ને રાગનો ને કુદગળનો કરે છે
એવી રીતે
કરતા નથી આવડતો એ પ્રશ્ન. વળી એના પૃથક્કરણમાં જઈએ કે કેમ એ રાગનો ને સાધન સગવડોનો મહિમા કરે છે, કે એમાં એને સાતાનું સુખ અનુભવાય છે, તેથી આ એનું પૃથક્કરણ છે. તો કહે છે કે એ સાતાના કૃત્રિમ સુખ આર્ટિફિશિયલ છે, એ તો કૃત્રિમ સુખની પાછળ પણ તને આટલો મહિમા છે. તો આત્મા સુખ ભંડાર છે, સુખ શક્તિનું સામર્થ્ય અનુકૂળ એના માટે. સુરતાની શક્તિમાં એક સુખ શક્તિ છે, પાંચમી સુખ શક્તિ. એ અનંત સુખ છે, એનો મહિમા કેમ કરવો એ શું પ્રશ્ન છે. પણ તને એની પ્રતીતિ નથી, તને એનો વિશ્વાસ નથી, તને એ સુખ દેખાતું નથી, સમજાતું નથી, એટલે મહિમા કેમ કરવો એ પ્રશ્ન છે. એ દુઃખ એ સુખ જો તને સમજાય, એ સુખનું સ્વરૂપ તને અવભાસે, તો મહિમા રોયતો રોકી શકાશે નહીં. જેમ બાહ્ય પદાર્થોનો મહિમા રોકાતો નથી, ટાળ્યો ટળતો નથી, એમ આ સ્વ પદાર્થનો નિજ પરમાત્માનો મહિમા રોયતો રોકી શકાશે. એનો મહિમાનો ઉછાળો પણ બીજી જાતનો આવશે. અહીંયા તો તારી પરિસ્થિતિ એવી છે કે એક પદાર્થનો તું જે મહિમા કરે છે એનાથી કોઈ સુપિરિયર ક્વોલિટીની બીજી ચીજ આવે છે, એટલે એનો મહિમા છૂટીને પેલાનો મહિમા તને થાય છે. આયા તો મહિમાનું તારું ઠેકાણું નથી, એ તો સીધી વાત છે કે નહીં. હે, કે એક ચીજ એને પ્રાપ્ત થઈને એનો મહિમા કરે, મહિમા હતો ત્યારે પણ એને પ્રાપ્ત કરી એને એ ચીજને, પછી એનાથી વધારે સારી એ જ જાતની ચીજ આવી, એટલે આનો મહિમા એને છૂટી ગયો. આ તો રોગનો અનુભવ છે કે નહીં. અહીંયા તો એવું બનતું નથી. અહીંયા તો આખા જગતથી ત્રણ લોકના રાજ જેની પાસે સડેલા તરણા જેવા ગયા, ઇન્દ્રના ઇન્દ્રાસન પણ જેની પાસે સડેલા તરણા જેવા ગયા, ગુરુદેવ તો પડે એથી વધારે કહેતા મરેલા મીંદડા જેવા, સડેલા મરેલા ને હડેલા મીંદડા જેવા. મરી ગયો હોય મીંદડું ને ગંધાઈને સડવા માંડે, કોને પ્રીતિ ઉપજે? હે, આગળ બોલાવી ગયો. શરીર તો ફૂલેલા મરદા છે, ઠીક દેખાતું હોય, રૃષ્ટપુષ્ટ દેખાતું હોય, શું છે
મરદા અત્યારે છે
કે જ્ઞાની ની નજરમાં એ ફૂલેલું મરદું છે, ફૂલેલું. હા, મળદું જ જોવે છે, જીવંત પણ એમાં જોતા નથી. પછી એમાં સુખ દેખાવાનો પ્રશ્ન રહેતો નથી. કે આત્માનું સ્વરૂપ અનંત સામર્થ, અગાધ સામર્થ અને આશ્ચર્યકારી છે. એનું સામર્થ પણ અગાધ છે અને આશ્ચર્યકારી એવું છે કે ઉપયોગ મૂકે તો ખંભી જાય. ઉપયોગ મૂકે તો થંભી જાય, રોકાઈ જાય ઉપયોગ, અસંખ્ય સમય માટે ખસી શકે નહીં. અનાદિનો નહીં થયેલો ઉપયોગ થાય તો એક વાર અસંખ્ય સમય છે સ્થિર થઈ જાય, અચલિત ભાવમાં રહે, પછી તો એનું સ્થિરતાની વૃદ્ધિ થઈને પરિપૂર્ણ સ્થિરતા આવી જાય છે. તેને સમજે તો આત્માનો મહિમા અને મહાત્મા આવે. કેવી રીતે આવે એનો સીધો જવાબ છે કે સમજે તો તેને, એટલે આત્મ સ્વરૂપને સમજે તો મહિમા આવે. આમ વાત લીધી, રોજ સમજવા આવીએ છીએ ને રોજ સમજવાની કાર્ય કરીએ છીએ પણ મહિમા આવતો નથી, એટલે પ્રશ્ન કરે છે. કઈક સમજણની પદ્ધતિમાં ગડબડ છે. આ પ્રશ્ન થાય ને, વર્ષોથી સમજવા માટે બેસીએ કલાક બરાબર, મેળા મોડા ન આવીએ ચાલો, પણ આ સમજાતું નથી એનું શું ને, મહિમા આવતું સમજાય છે ને મહિમા આવતો નથી, વળી એમ કે પાછા આપણે શું થોડું બધું સમજાય તો છે પણ મહિમા આવતો કે છે, એ વાત તદ્દન ખોટી છે. આત્માનું મહિમાવંત સ્વરૂપ સમજાય અને આત્માનો મહિમા આવે નહીં,
બને
ત્રણ કાળમાં બને
નહીં, સમજો
નથી. અથવા એની જે સમજણની પદ્ધતિ છે એમાં કોઈ એવી ક્ષતિ છે, એવી કોઈ ખામી છે કે જેને લઈને કહેવાય એમ કે આ પ્રક્રિયા સમજણની ચાલે છે, છતાં એ સમજણ થતી નથી અથવા સમજણનું ફળ આવતું નથી. ખરેખર તો આત્માર્થી એ બોધ ક્યારે પ્રાપ્ત થાય એ વાત સમજવી ઘટે છે કે જે મૂળની વાત છે,
મૂળની વાત
એને છોડીને એક વાંચા વાંચને સાંભળ્યા સાંભળીને ધોડાધોડ કરે એનો કોઈ અર્થ નથી, એ નિરર્થક છે.
બરોબર,
એવો પરિશ્રમ અનંત વાર એને કર્યો છે, એવો પરિશ્રમ તો એને અનંત વાર કર્યો છે પણ સમજવાની એને રીત જ આવડી આમ વાત છે.
બરોબર,
આ એક મુદ્દાનો વિષય છે. એ રીત તો આગળમાં આવી કે એને ખરું કુતૂહલ જ કર્યું નથી, તો વાતે વાતે આવે છે. આમાં કઈ નવી ઘરની મારે કહેવાની વાત કોઈ નથી, એ તો આવે છે. એને ખરું કુતૂહલ કર્યું નથી, એ કુતૂહલવશ આ જગતમાંથી એને આત્મા સિવાય કાંઈ જોઈતું જ નથી, એવી ખાસ પાત્રતા પણ એને પ્રગટ કરી નથી.
બરોબર,
શું ખાસ વર્તમાન પાત્ર દીધું છે ને, વર્તમાન પાત્ર છે એવી એને પાત્રતા પ્રગટ કરી નથી. એ મૂળભૂત વાત છે.
બરોબર,
કેવી સ્થિતિમાં બોધની પ્રાપ્તિ થાય એ પણ સમજો નહીં, અને મોટી મોટી આત્માની વાત હું સમજો છું કે આત્મા તો અનંત ગુણનો ભંડાર છે, આવડી મોટી વાત સમજો છું, કઈ સમજો નથી એ વાતમાં કઈ માલ છે. તારો જે રાગ રસ છે એ તૂટતો નથી, મળતો નથી જિજ્ઞાસાની ભૂમિકા વશ પણ, તો પછી આત્મા અનંત ગુણનો રસ છે એ ગુણરસ ક્યાંથી ચડે? એક રંગ ઉપર બીજો રંગ ચડતો નથી. મકાન ને આવડો મારે છે ને ડિસ્ટેમ્પર, તો આગલો રંગ ઉખાડે છે એના તાવેથા લાવીને, પેલા એમ કહેશે કે આ ઉખાડી નાખવો પડશે નહીં તો બીજો લાગશે, અથવા લગાડેલો નીચે પડશે પૌપડી પડીને.
બરોબર,
આ જીવને એક રંગ, રાગ, રાગ નો રંગ, રાગ રંગમાં રંગાયેલો છે. એ ક્યાંથી ઉખડે? એનો તાવે તો શું છે કે એને પૂરી ભાવના ને પૂરી જિજ્ઞાસામાં આવવું, તે એ વાત થાસી થાસી ને વિશેષપણે વચનામૃત માં લીધી, એટલે ગુરુદેવ શ્રી વિશેષ મહિમા કર્યો એનું કારણ. આ એક ભૂમિકાની મૂળ વાત મુમુક્ષુઓને બહુ સુંદર રીતે કહેવામાં આવી છે અને અંગીકાર કરવા લાયક છે, પાયાની વાત છે, કામની વાત છે એમ સમજીને એના ઉપર જોર દીધું છે. મહિમા કર્યો છે મુમુક્ષુ સમાજને લક્ષમાં રાખીને. પોતાને તો શું કે તો ગુરુ તત્વ છે, એમને કઈ એમાંથી શીખવાનું છે એ પ્રશ્ન છે. પણ જગતના જીવો જે જીવો સાંભળવા આવે છે એને પ્રાપ્તિનો ખાસ વિષય છે. શું કહ્યું, કેવી રીતે આત્માનો મહિમા આવે કે સમજે તો આત્માને સમજે તો. સમજવું પણ સમજવાનો એ વિષય જરા સમજવાનો એ તો આપણે ઉપલક્ષણ લીધા. જિજ્ઞાસા અને ભાવના છે એ સમજવાની સ્થિતિના ઉપલક્ષણ છે. પણ હવે સમજવું જે સમજવાની પ્રક્રિયા છે એનું લક્ષણ શું આ વિચારવા જેવું.
બરાબર
કે કોઈ પણ ચીજનો નિર્ણય કરવો છે, ઓળખવી છે, ત્યારે એની કોઈ ચોક્કસ પદ્ધતિ હોય છે. ઓળખવા માટેની એક ખાસ પદ્ધતિ છે. ઓળખવાની વાત કેટલા માટે લેવામાં આવે છે, ઓળખ્યા વિના મહિમા થતો નથી. શું છે આ મહિમા? કેવી રીતે આવે કે સમજે તો. સમજવામાં શું કહેવું છે કે ઓળખાણ થાય તો. આ સમજ નહીં, જે અત્યારે સમજ કરી રહ્યો છે એ સમજને સમજ કહેતા નથી. જેમ હીરાને ઓળખે તો એની મહિમા આવે. ઘરની અંદરથી આ માણસને બે પૈસા થાય ત્યારે કાંઈક નવું ફ્લોરિંગ કરાવે કે ભાઈ બીજું બધું તો ઠીક, ઉપર તો બધું સરખું, દિવાલ દિવાલ તો રંગાવી દીધી, ઓઇલ પેઇન્ટ કરાવી દીધું, આ તે ફલાણું. પણ જરાક વધારે ખર્ચ કરવો હોય ત્યારે પછી ઘરનું ફ્લોરિંગ પણ બદલે છે માણસ. આ લાદી નહીં સારી સુશોભિત ને જરા કિંમતી લાદી જડાવીએ, એમાં કંઈક ધાતુનો ટુકડો નીકળે અને ઓળખે નહીં તો એની કિંમત ક્યાંથી આવે?
બરોબર,
નીકળ્યો ધાતુનો ટુકડો, પડવા એ ડાયટો હોય પછી જે એના ઘરમાં પહેલા જેને ચણાવ્યું એને રાખ્યું હોય. પહેલા તો હંગરવાનું સ્થાન એ હતું, લૂંટફાટ થતી એટલે લોકો કબાટ તિજોરી તો મારીને લઈ જાય, દાંતેલું બચી જાય એટલે એ રીતે દાંતતા હતા. અને દાંતે એવી ચીજ કે દટાય તો એવી ને એવી એવે, એટલે આ સોનું જેવી ધાતુ દાંતે ઘણા વર્ષ જમીનમાં રહી હોય તો ઉપર માટી લાગેલી હોય, થોડોક એની ચળકાટ ભળકાટ ન દેખાતો હોય, ઉપર એવી છારી જેવું થઈ ગયું હોય એને સોનાની છારી કે છારી મળી જાય. સોનું છે એમનો ઓળખાય. હવે પોતાને પરીક્ષા હોય તો કિંમત આવે, નહીં તો એક ફગાવે કે કાંઈ નીકળ્યું અંદર. મહિમા ક્યારે આવે ઓળખાય? ત્યારે આત્માને પહેલા ઓળખવો, એ વાત વાતે વાતે આવે છે. ઓળખો ઓળખા વિના અનુભવ થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે સ્વાધ્યાય આદિનું જે પ્રકાર છે, વ્યવહાર છે, એમાં આત્માને ઓળખવા માટેનો પ્રયાસ ચાલવો જોઈએ. માત્ર શબ્દ આવે શાસ્ત્રમાં એનો અર્થ કરતા આવડે એ ઓળખવાની ક્રિયા નથી. વળી જે શાસ્ત્રમાં કથન આવે એની નય વિવિક્ષા આવડે એટલે આત્મા ઓળખાય એમ પણ નથી. એ કથનનો ભાવાર્થ શું છે, આશય શું છે એવું એના ક્ષોભ સંજ્ઞાનમાં પકડાય એટલે આત્મા ઓળખે એમ પણ નથી.
બરોબર,
ઓળખવામાં તો પોતાની ચીજ ઓળખવાની છે. એટલે એ કહે છે તે ભાવને અહીંયા મીંઢવણી કરીને ઓળખે ત્યારે એને ઓળખાયું છે. આત્મા જે અધ્યાત્મનો વિષય છે અને એમાં પણ સ્વભાવ અને વિભાવ બંને પ્રતિપક્ષ સામે સામે છે, એ બંનેના વિષયનું વિવરણ છે. એ માત્ર અર્થ કરવા માટે નથી કયા કે તું એનો અર્થ તને આવડી જાય ને એટલે તું ન્યાલ થઈ ગયો જાય એમ નથી. એ એ જે શબ્દોનો વાચ છે એ પોતાના આત્માના ભાવો છે, વિકારી કે અવિકારી,
બરોબર,
એને ઓળખવાનો એને પરિચય કરવો. એ જે લક્ષણ બાંધે છે એ લક્ષણ સમજીને એના ઉપરનું લક્ષ છોડીને એને લક્ષ લઈ જવું જોઈએ પોતાના ભાવ ઉપર. પોતાના ભાવ ઉપર વારંવાર એને ઓળખવાનો પ્રયાસ કરવો, એટલે એનો વારંવાર પરિચય કરવો, એનો અવલોકન કરવું. અવલોકન એ પરિચયની પદ્ધતિ,
બરાબર,
અને અવલોકન એ જ અનુભવની પદ્ધતિ છે. તેથી આત્મ અવલોકન એવું શબ્દ નામ પાડ્યું છે. ખરેખર ત્યાં આત્મ અનુભવ એવો શબ્દ દીધો છે. અનુભવ પ્રકાશ અને આત્મ અવલોકન બંને દીપચંદની નિકૃતિ છે, બંનેનો એક જ વિષય છે. કેટલીક જગ્યાએ તો વાક્યો અને વિષય પણ સરખા આવે છે. ગ્રંથની રચના બે છે જુદા જુદા, પણ કેટલીક જગ્યાએ તો એક સરખા વાક્યો ને એક સરખી વાત આવે છે. પણ એ ફરીને જોયો આપણે આ વખતે જોયો તો બાહુબલીના, તો એમણે કોઈ કોઈ વિશિષ્ટ વાતો કરી છે. પણ અવલોકન ત્યાં અનુભવના અર્થમાં લીધો છે, આત્મ અનુભવને કહ્યો છે. અને અનુભવ પ્રકાશમાં આત્માના અનુભવ પ્રકાશ પાડ્યો છે એટલે કહ્યું છે.
બરોબર,
નામ જેવો જેવો પુસ્તકનો વિષય છે એવું નામ પાડ્યું છે. અને એ રીતે નામ શબ્દો જુદા દેખાવા છતાં, નામ જુદા દેખાવા છતાં બંને એક જ નામ ને એક જ વિષય પર છે. આત્મ અવલોકન એ અવલોકન છે, એ અનુભવના સ્થાનમાં છે. અહીંયા અનુભવ ન હોય ત્યારે અવલોકન થઈ શકે છે કે જે અનુભવનું કારણ થાય છે. હવે આ લાઈનને ફરીને વિચારીએ કે સમજે તો, આત્માને સમજે તો કઈ પદ્ધતિથી, અવલોકન કરીને સમજે તો આ એનું પૃથ્થકરણ છે.
બરોબર,
અને અવલોકન કરવું એ થિયરી નથી રહેતી, એ પ્રેક્ટિકલ થઈ જાય. ત્યાંથી જ તે, ત્યાંથી જ એ પ્રેક્ટિકલ થઈ જાય. તો આત્માનો મહિમા અને મહાત્મા આવે, વારંવાર અવલોકન કરે, અવલોકન વારંવાર પરિચય કરે અવલોકન પૂર્વક, તો એનો નિર્ણય થાય. નિર્ણય થાય તો એટલે એમાં ઓળખાય, પછી જિજ્ઞાસાનો સવાલ નથી રહેતો. જિજ્ઞાસાની પૂર્તિ ત્યાંથી, તો એનો મહિમા ઉત્પન્ન થાય. મહિમામાં પુરુષાર્થ સાથે જોડાય છે, એ પુરુષાર્થ સુધીને અનુભવ સુધી જાય છે. અને એ મહાત્મા આવે ત્યારે એને અનાદિનું જે રાગનું ને પરનું મહાત્મા છે એ છૂટી જાય, એ એનું ઉપલક્ષણ છે. સાથોસાથ કે આ અસ્થિ થઈ તો આ નાસ્તિ થયા વિના રહે નહીં.
બરોબર.